તારીખ 11/2/1984 શ્રી પરમાગમ સાર બોલ નંબર 474 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 271.
થાના પ્રવચનો મારું સ્વરૂપ આનંદ છે એ અભિપ્રાયમાં પુણ્ય પાપના ભાવથી પાછો ફર પાપના પરિણામમાં તને હોશ આવે છે એ હોશ અભિપ્રાય પૂર્વક નું છે. દ્રષ્ટાંત લઈએ તો કોઈ પણ પ્રકારે અભિપ્રાયમાં ઈષ્ટ અનિષ્ટ પણ નક્કી કરેલું હોય છે. પદાર્થોનું વિમોચન એવી રીતે કરે છે કે આ પદાર્થો મને અનુકૂળ છે એટલે સુખરૂપ છે. અમુક પ્રકારના સંયોગો અને પદાર્થો મને પ્રતિકૂળ છે એટલે દુઃખરૂપ છે. એવો અભિપ્રાય તો બરાબર વર્તતો હોય છે જીવને. પછી ઉદય જે પ્રકારે આવે છે અનુકૂળતાનો કે પ્રતિકૂળતાનો એના અભિપ્રાય અનુસાર ત્યારે તીવ્ર રસેથી અથવા એકાકાર પરિણામથી એમાં એ વર્તે છે. તો એટલી એકાકારતા આવવાનું કારણ અને જાગૃતિ પણ નહીં રહેવાનું કારણ એનો ઊંધો અભિપ્રાય છે એમાંથી પાછો ફર્યો નથી. વિચાર વળીએ કરીને પણ ઊંધો અભિપ્રાયમાં એને ફેરફાર કર્યો નથી. એટલે સુખના સાધન સુખના કારણમાં તે પ્રકારે તલ્લીન થાય છે અને દુઃખના કારણમાં કલ્પેલા એના દુઃખના કારણમાં તે પ્રકારે તલ્લીન થાય છે. આ મારા આત્માને આની સાથે કાંઈ સંબંધ નથી. મને કોઈ લાભ નુકસાનનું આમાં કારણ નથી. હું બિલકુલ તદ્દન ભિન્ન છું. માત્ર જ્ઞાનમય અસ્તિત્વ ધરાવું છું અને તેથી જ્ઞાનમયપણ હોવાને લીધે તદ્દન ભિન્ન છું એવી મને અંદરમાં જાગૃતિ રહેતી નથી. તેથી અભિપ્રાયમાં પાછો નહીં મળેલો હોવાથી લીન થઈને વર્તે છે. બેસ્ટ લીધા છે આખા બોલમાં. ભેદજ્ઞાન થવા પહેલા પાછો કહે છે ને વાસ્તવિક પારમાર્થિક ભેદજ્ઞાન. વાસ્તવિક ભેદજ્ઞાન એટલે પારમાર્થિક ભેદજ્ઞાન. એ થયા પહેલા તો અભિપ્રાયમાં પુણ્ય પાપના ભાવથી પાછો ફર એમ કહે છે. એટલે વર્તમાન જે પરિસ્થિતિ છે એમાં શું કાર્ય થવું જોઈએ એ વાત સીધી છે કે આ સત્શાસ્ત્રનો સ્વાધ્યાય આદિ જે કોઈ પ્રક્રિયા છે જે કોઈ વ્યવહાર છે એની અંદર અભિપ્રાયમાંથી પુણ્ય પાપથી પાછો વર. બહુભાગ જીવોને તો પાપથી પાછો વળવાનો અભિપ્રાય થાય છે પણ પુણ્યથી પાછા વળવાનો અભિપ્રાય થતો નથી. તેથી પરિસ્થિતિ તેની તે રહે છે. તત્વદ્રષ્ટિએ એની પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થતો નથી. અથવા તત્વ દ્રષ્ટિએ ફેરફાર થવો તે એનું નામ છે કે એનું મિથ્યાત્મ મટીને સમ્યક થવું એવું પરિણામમાં ફેરફાર થતો નથી. એટલે સીધો સરવાળો ટોટલ લીધો છે કે દુઃખના પંથ છોડવા હોય, દુઃખના રસ્તા છોડવા હોય અને સુખના પંથે આવવું હોય, અનેક પ્રકારના અનંત પ્રકારના દોષ અને દુઃખની પરંપરા છોડવી હોય, નિરાકુર સુખમાં આવવું હોય તો અભિપ્રાયમાં પહેલા પુણ્યપાપ ભાવ દુઃખરૂપ છે, મલિન છે અને દુઃખરૂપ છે. મારું તો સ્વરૂપ આનંદમય છે, જ્ઞાનમય છે એમ અભિપ્રાય બદલી નાખ અને એ અભિપ્રાય પૂર્વક પુણ્યપાપના ભાવથી પાછો ફરી જા. આ પહેલા અભિપ્રાયમાં પાછો ફરવાની વાત છે, પછી ભેદ જ્ઞાન શરૂ કરવાની વાત. મલિન ભાવોને દુઃખરૂપ ભાવોને ઓળખીને એ તો સ્થૂળ પરિણામ છે. આત્માનો જે સ્વભાવ છે એ તો સૂક્ષ્મ વિષય છે અને જે પુણ્ય ને પાપના પરિણામ છે એ તો સ્થૂળ છે. એનું દુઃખ પણ જાણીને એમાં આકુલતા થાય છે એ જાણીને એનાથી અભિપ્રાયમાં તું પાછો વળી જા. એ કરવા જેવા નથી, એ કર્તવ્ય નથી. થાય તો પણ એ પોતાના અભિપ્રાયથી વિરુદ્ધ થતા હોય તો જ એનો નિષેધ આવે. નિષેધ કઈ વાતનો આવે છે જીવને કે પોતે અભિપ્રાયમાં જે સ્વીકાર્યું હોય એનાથી વિરુદ્ધ પરિણામ ઉભું થાય તો એમાં નિષેધ આવ્યા વિના હરિયે નહીં. જો નિષેધ નથી આવતો પુણ્યપાપના પરિણામમાં, જો જીવને નિષેધ નથી આવતો તો એનો અર્થ એ થાય છે કે અભિપ્રાયથી હજી એ પાછો રહ્યો નથી. ઓળખીને પાછું ફરવું જોઈએ એની ખાસ વાત છે. ઉપર ઉપરથી પુણ્યપાપનો નિષેધ કરવા યોગ્ય છે અને એમ અભિપ્રાય રાખે અને પાછો પરિણામમાં નિષેધ ન આવે તો અભિપ્રાયમાં શું ફેર પડ્યો? વિચારથી પણ એનો મત બદલાઈ જવો જોઈએ, એનું વલણ બદલાઈ જવું જોઈએ. એટલે હદ સુધી એને એ હદે એને વિચારમાં વિચારની અભિપ્રાયની સ્થિતિએ પહોંચવું જોઈએ તો આગળનું કામ થાય. પછી નહીતર ભેદ જ્ઞાન થવાનું કામ થાય. આ લીધું તો આટલું અભિપ્રાયમાં પાછો ફળ અને શ્રદ્ધામાં પુણ્ય પાપના ભાવથી પાછો ફળ. ચાલો વિશ્વાસ ન હોવો જોઈએ કે આ પુણ્ય પાપના ભાવ મને હિતકર છે અથવા સુખકર છે. શ્રદ્ધા તો જેમાં સુખ લાગે એમાં એને એ શ્રદ્ધે છે. જેમાં જેને સુખ લાગે, જેમાં જેને હિત લાગે એની એ શ્રદ્ધે છે. આમ શ્રદ્ધાનો વિષય સૂક્ષ્મ છે, શ્રદ્ધાનું પરિણામ બરાબર. પણ આવી રીતે સમજાય છે કે જેમાં જેને હિત લાગે, જેમાં જેને કરવા જેવું લાગે, જેમાં જેને સુખકર લાગે ત્યાં તેની શ્રદ્ધા છે એમ નક્કી થાય છે. એની એ શ્રદ્ધા છે, શ્રદ્ધે છે એટલે આત્મા રૂપ કરે છે. શ્રદ્ધા અભેદતા કરે છે, શ્રદ્ધામાં ભેદ રહેતો પછી એ જ એનો આત્મા થઈ ગયો. પછી એમાં એ ફેરફાર કરવા માંગતા એટલે એમ કહે છે કે અનાદિથી પુણ્યપાપના પરિણામ તું કરતો આવ્યો છો. કષાયની તીવ્રતા અને કષાયની મંદતા, કષાયની મંદતાને પુણ્ય કહીએ અને કષાયની તીવ્રતાને પાપ કહીએ. એ બંને પ્રકારના પરિણામ તું કરતો આવ્યો છું અને તને એમાં શ્રદ્ધા છે કે આ કરવા જેવા છે, એની તને શ્રદ્ધા છે એમ કહે છે. અને એ પરિણામમાં કોઈ પરિણામ એવા છે કે જે ઠીક છે ને કરવા જેવા છે ને કર્તવ્ય છે એમ તે તારા અભિપ્રાયથી પણ એ વાતને એમ જ મજબૂત રાખી છે. એમાં ફેર પડી જવો જોઈએ, પાછો ફર એમ કે ફેર પડી જવો જોઈએ, એટલે એનાથી પાછો ફર. શુભાશુ ભાવ એ મેલ છે અને પ્રભુ નિર્મળાનંદ છે એમ જે યથાર્થ ભેદ જ્ઞાન થાય તો તેને આ સૌથી નિવર્તન થાય જ છે. આ ગાથાનો વિષય છે, મોતેર ગાથાનો આ વિષય છે કે આશ્રવોથી ક્યારે જીવ નિવર્તે, કે આશ્રવોથી પારમાર્થિક અથવા યથાર્થ ભેદ જ્ઞાન થાય ત્યારે. એવું યથાર્થ ભેદ જ્ઞાન ક્યારે થાય કે જ્યારે એ પરિણામ મલિન ભાવ છે, મેલરૂપ છે, એનું અશુચિપણું જણાય અને ભગવાન આત્મા છે, આનંદ સ્વરૂપ છે, એકલો જ્ઞાનની જ મૂર્તિ છે, એકલા આનંદની જ મૂર્તિ છે, એવું જ્યારે એને બે વચ્ચેનો મોટો તફાવત છે એ જણાય ત્યારે. શું કહ્યું? શુભાશુ ભાવ એ મેલ છે અને પ્રભુ નિર્મળાનંદ છે, નિર્મળ આનંદ રૂપ છે. આનંદ રૂપ એટલે આ કસાયનો આનંદ નહીં પણ નિર્મળ આત્મિક આનંદ રૂપ છે. એમ જે યથાર્થ ભેદ જ્ઞાન થાય તો તેને આશ્રવથી નિવર્તન થાય જ. જીવનો એવો સ્વભાવ છે, એનો સ્વભાવ સુખ અને આનંદ હોવાથી અને પવિત્રતા એનો સ્વભાવ હોવાથી, સ્વચ્છતા એનો સ્વભાવ હોવાથી દુઃખ મલિનપણું એટલે અપવિત્રતા અને દુઃખમયપણું એ જ્યારે એને જણાય ત્યારે એનાથી હટ્યા વિના રહે, સહજ એનાથી હટે, પાછો વળે. જેમ અગ્નિ ઉપર હાથ મૂકતા વિચાર કરતો નથી કે આ ઊની છે કે કેટલી ઊની છે કે કેટલી ડિગ્રી ઊની છે, એનાથી દજાય છે, એ સ્પર્શ થતા માત્ર ત્યાંથી હટે છે કે નહીં, કે એમાં વિચાર વિમર્શ કરવા રોકાય છે કોઈની સાથે કે આમાં કંઈ હાથ પાછો લેવાય કે ન લેવાય, કેટલો લેવો, જલ્દી લેવો કે ધીમે લેવો, એની ડિગ્રી નક્કી કરીને લેવો કે કેમ કરવું. અગ્નિ છે એટલે ક્યાંથી હતા છે, એવું જ આશ્રવના વિષયમાં છે. કયો જીવ બંધના કારણ રૂપ આશ્રવથી પાછો વળે અને કેમ કરતા એ પાછો વળે, શું કરતા એ પાછો વળે, એનો આ તાત્વિક વિષય છે. કે જે જીવ પુણ્ય પાપના પરિણામ, આશ્રવરૂપ પરિણામ છે એનું મલિનપણું ને દુઃખપણું જાણે અને પોતાના સ્વરૂપનું જ્ઞાનાનંદમયપણું જાણે તો એનાથી ભેદ જ્ઞાન કરીને, જુદાપણાનું જ્ઞાન કરીને પાછો વળે. એ જુદાપણામાં વિપરીતપણું આવી ગયું, ત્રણ બોલ છે ત્યાં. પોતાના સ્વરૂપથી પુણ્ય પાપના ભાવનું વિપરીતપણું છે, વિપરીતપણું છે એટલે ઊંધાપણું છે. આ નથી કહેતા ભાઈ અમારાથી આ ઊંધા ચાલે છે, માણસ નથી કહેતા અમારાથી વિપરીત ચાલે છે, અમારાથી ઊંધા ચાલે છે. એ છે કે તારા ઘરમાં, તારા પર્યાયમાં, ઘરમાં એટલે પર્યાયમાં આ પુણ્ય ને પાપના પરિણામ તારા સ્વભાવથી ઊંધા ચાલે છે, એ વિપરીત છે, સ્વભાવથી વિપરીત છે, એવું તારું સ્વરૂપ છે. જો એ તને એમ જણાય તો એનાથી પણ જે કાંઈ એકત્વ થઈ રહ્યું છે એમાંથી પાછો વળી જા, ભિન્ન પડી જા. નહીંતર ભિન્ન પડવાનો કોઈ ઉપાય નથી અને નહીંતર આત્માનું હિત ખાવાનો પણ કોઈ બીજો ઉપાય નથી. એક જ ઉપાય છે. પછી એમ લીધું છે, તેને આશ્રવથી નિવર્તન થાય જ છે. જો આમ જાણે કે શુભાશુભ ભાવ એ મેલ છે, આત્મા તો પવિત્ર આનંદની મૂર્તિ છે, એમ જો યથાર્થ ભેદ જ્ઞાન થાય તો તેને આશ્રવથી નિવર્તન થાય જ છે. ન થાય એ પ્રશ્ન નથી, એને થાય થાય ને થાય, કેમ કે એ સ્વભાવગત થઈ ગયું. પછી જેમ નુકસાનથી હટવું સ્વભાવગત છે, દુઃખથી હટવું એ સ્વભાવગત છે, એમ આ પ્રત્યક્ષ દુઃખરૂપ થઈ ગયો. પુણ્યને પાપના પરિણામ એને પ્રત્યક્ષ દુઃખરૂપ અને મલિન રૂપે જણાય છે, અને જણાય છે તેથી તેની સાથે તેનેથી જુદા પડવાનો ભાવ થાય છે, હટવાનો ભાવ થાય છે, તેની સાથે એકત્વ કરવાનું પરિણામ થઈ શકે. જો આશ્રવથી નિવર્તન ન થાય, હવે એમ કે છે આ ભેદ જ્ઞાન છે ને, એ જ્ઞાન છે. ભેદ જ્ઞાન તે જ્ઞાન છે, બાકી ગુરુ અજ્ઞાન. ધર્મદાસ શુલ્લક કહે હેમરાજ હેમરાજ સંબોધીને આ ભેદ જ્ઞાન જ્ઞાન છે. સર્વ શાસ્ત્રના અધ્યયનનું તાત્પર્ય આ છે, શાસ્ત્ર ભણવાનો ગુણ આ છે. 374 માં એ વાત લીધી સમયસર બંધ અધિકારમાં, કે શાસ્ત્ર ભણવાનો ગુણ, ગુણ એટલે લાભ. આપણે કહીએ તમને શું ગુણ થઈ ગયો, એનાથી શું લાભ થઈ ગયો, ભિન્ન આત્માનું જ્ઞાન થવું, શુદ્ધ ચેતના મળે, ભિન્ન આત્માનું જ્ઞાન થવું, તે શાસ્ત્ર ભણતરનું ગુણ. ભેદ જ્ઞાન એટલે એની જાત ને મારી જાત જુદી છે, આવું જુદાપણું છું. અનાદિથી જેની સાથે એકત્વ કર્યું છે એવા જે પુણ્ય પાપના પરિણામ, એનાથી મારી જાત તદ્દન જુદી છે, એમ જુદા પડવું અંદરમાં. જ્ઞાનમય અસ્તિત્વમાં અહંપણું એને થવું, જ્ઞાનમય અસ્તિત્વમાં અહંપણું થવું, અહંભાવ થવો, અને એ થતા ચાલતા પરિણામમાં પુણ્ય પાપના અંશોમાં જુદું પડવું, ભાવથી જુદો તરે તે દ્રવ્યથી જુદો કરી જાય. કરવાનું કહે છે ને, સંસાર કરી જવો, સંસરણ વૃત્તિ સંસાર, સ્વભાવથી શરીરને પુણ્ય પાપના ભાવમાં એકત્વ કરે છે તે સંસાર છે. તેથી દ્રવ્યલિંગી મુનિને સંસાર તત્વ કહ્યું છે. પંચ મહાવ્રત સમિતિ યુક્તિ 28 મૂળ ગુણને નિરતિચાર, જનોક્ત વ્યવહારને નિરતિચાર પાળવા વાળાને સંસાર તત્વ કેમ કહેવાય, કે એ જે આશ્રવના પરિણામ છે, એ બધા આશ્રવના પરિણામ છે, એની સાથે ત્યાં એ એકત્ર કરે છે. એ કર્તવ્ય છે ને એમ થતા મને લાભ થશે, એની સાથે એને સજ્જડ એકત્વ થાય. તો એ સ્વભાવની અંદર આવી શકતો નથી, સ્વભાવના સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ પરિણામે પરિણમતો નથી. તેથી એ સરીને જાય છે, સંસરીને સારી રીતે સરી જાય છે, પૂરેપૂરો એ પુણ્યના પરિણામમાં એકાકાર થાય છે, લીન થાય છે, એને જ સર્વસ્વ માને છે, એને જ સર્વસ્વ ઉપાધિ ગણે છે, એટલે કે એને જ શ્રદ્ધા છે. એક ગાથા છે સમયસારમાં, કે એ પુણ્યને શ્રદ્ધા છે, જાણે ને હેતુ મોક્ષ નો, જે બંધનો હેતુ છે એને એ શ્રદ્ધા છે, અને એ મોક્ષના હેતુને જાણતો નથી. તેથી સંસારમાં જ ચિરકાળ પર્યંત સંસારમાં જ પરિભ્રમણ છે. પરિણામ શ્રદ્ધાથી અને જ્ઞાનથી, શ્રદ્ધાએ કરીને અહંપણું કરવું, જ્ઞાને કરીને અહંપણું કરવું, પાયા ની તો બે વાત તમે અહંપણું જે ભાવ પુણ્ય પાપના પરિણામમાં અહંપણું કરે છે તે જ ભાવ પલટો ખાઈને પોતાના સ્વરૂપ અસ્તિત્વમાં અહંપણું કરે કે જ્યાં એનું અસ્તિત્વ છે ત્યાં એનું હોવાપણું છે ત્રિકાળ પુણ્યને પાપના પરિણામમાં એનું ત્રિકાળ હોવાપણું નથી નિજાતીય દુઃખમય અસ્વાભાવિક પરિણામ કૃત્રિમ પરિણામ વિરુદ્ધ જાતિના પરિણામ સ્વભાવના તિરસ્કાર કરનારા પરિણામ આ પરમાત્મ પદનો તિરસ્કાર કરનાર પરિણામ એમાં જે અહંપણું કરે છે એ એને ચાર ગતિમાં પરિભ્રમણનું મૂળ છે અનંત દુઃખની પરંપરાનું એ મૂળ છે એ દુઃખના પંથ છોડાવવા માટે અને સુખના પંથે આવવા માટે શરૂઆત કરી છે આ વાતની બોલમાં શરૂઆત એવી રીતે લીધું છે દુઃખના પંથ છોડવા હોય અને સુખના પંથે આવવું હોય તો આ એક જ ઉપાય છે બીજો કોઈ ઉપાય નથી આખા સમયસારમાં વિજ્ઞાનનો વિષય સળંગ ચાલ્યો છે કેમ કે એ પ્રયોજન છે જેમ વ્યાપારમાં અનેક વિધ પ્રવૃત્તિની પ્રવૃત્તિની વિવિધતા છે તો પણ પ્રયોજનની વિવિધતા નથી પ્રયોજન તો એક આર્થિક લાભ કેમ થાય એટલું જ પ્રયોજન બધે સળંગ છે પ્રવૃત્તિ ગમે તે પ્રકારે ફેરફાર વાળી બદલાયા કરે એમ બધા અધિકારની અંદર પ્રયોજનનો વિષય આજ લીધો ગમે ત્યાંથી સમયસાર માટે આ વિષય નીકળી આવે છે એ પ્રતિપાદનનો મૂળ દ્રષ્ટિકોણ છે એમ દેખાય છે આખા ગ્રંથ પરના પ્રતિપાદનનો અને ગ્રંથનું તાત્પર્ય છે એ બધે જ એક જાણે જળવાઈને વિષય પ્રવાહિત થાય છે એ ચાલે છે એ રીતે આખો ગ્રંથ છે સ્વયંધ્વની છે અને બહુ એ દ્રષ્ટિએ જોઈએ તો પ્રતિપાદનની અસાધારણ વિશિષ્ટતા છે વિષય પ્રતિપાદનની અસાધારણ વિશિષ્ટતા છે પછી આશ્રમનો અધિકાર ચાલે પુણ્યપાપનો અધિકાર ચાલે કે મોક્ષનો અધિકાર મોક્ષના અધિકારમાં પ્રજ્ઞાક્ષિણીનો વિષય વેદજ્ઞાનનો વિષય લીધો મોક્ષ તત્વ તો ખરેખર પૂર્ણ શુદ્ધિ રૂપ છે પૂર્ણ શુદ્ધિનો અધિકાર પૂર્ણ શુદ્ધિનો અને વિષય ચલાવ્યો ભેદ જ્ઞાનનો આચાર દીધો કેમ એમ કર્યો કે એ પૂર્ણ શુદ્ધિનું આ કારણ છે માટે એમ કહ્યું પૂર્ણ શુદ્ધિ આ ભેદ જ્ઞાનથી થશે આ પ્રકારે થશે એમ કહેવા માટે એ વાત કીધી એટલે એક દ્રષ્ટિકોણને પકડીને વિષયનું પ્રતિપાદન ચાલે છે જે ત્યાં શું છે કે સાવધ યોગનો ત્યાગ છે એટલે પાપના પરિણામ નથી અને પાપના પરિણામ હોય તો તેના ફળમાં નૈવી ગ્રહવક સુધી પહોંચવાનું બને નહીં આ તો ગ્રહવકમાં ઉપજે છે સોળ સ્વર્ગની ઉપર જે લોકની જગ્યા છે એને ગ્રીવા કહેવાય ગ્રીવા એટલે ડોક સંસ્કૃત શબ્દ છે એ લોકના સ્થળે જે કાંઈ સ્વર્ગના સ્થાનો છે વિમાનો છે એને ગ્રહવકના વિમાનો કહેવામાં આવે છે એમાં નવમા દ્રવ્ય મિથ્યા દ્રષ્ટિનો ઉત્કૃષ્ટ પરિણામનું ફળ નવમી ગ્રહવક છે તિથિ ઉપર ન જાય પછી ઉપર તો પાંચ અનુત્તર વિમાન છે કે જ્યાં તો બધા ક્ષાય ક્ષમ્ય દ્રષ્ટિ જીવો હોય છે બીજો ત્રીજો તો નીચે રહી ગયો ને એ તો નીચે રહી ગયા ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુભનું ફળ છે દેવલોકમાં દેવલોકનું એટલે ક્ષેત્ર છે ક્ષેત્ર તે છે, પરિણામમાં નીચે છે, ક્ષેત્ર છે. વિજ્ઞાન થવાનું મૂળ એ છે કે એને પુણ્યને પાપના ભાવ દુઃખરૂપ છે, મલિન છે અને મારાથી વિપરીત છે. એ ત્રણ વાત અમે સમજાવી દઈએ અંદરમાં. છે પુણ્ય પાપના પરિણામ, પણ એના ત્રણ પાસા, ત્રણ પડખા એના લક્ષ ઉપર આવવા જોઈએ કે આમાં આકુળતા અને દુઃખ છે, આ મલિન પરિણામ છે. પણ ત્રણે પોતે પાછો પોતે સ્વરૂપથી સુખરૂપ છે, સ્વરૂપથી પવિત્ર જ્ઞાનાનંદમય છે અને એનાથી પોતે વિપરીત છે, જુદો છે, સ્વભાવથી જુદો પડે છે. જે પુણ્ય પાપનો કસાયેલો સ્વાદ છે, વેદનનો વિષય છે ને, અનુભવનો વિષય છે. પુણ્યને પાપના પરિણામનો જે કસાયેલો સ્વાદ છે, એનાથી મારો આસ્વાદન, જ્ઞાનનો આસ્વાદન જુદું છે એમ, એની વિપરીતતા, પરસ્પરની જે વિપરીતતા છે, આ ત્રણ ફેક્ટર જો એને પકડાય તો એ જીવ આશ્રવથી પાછો વળે છે. એ જીવ આશ્રવથી પાછો વળે છે એટલે સંસારના અનંત જન્મ મરણથી પાછો વળે છે, અથવા ચારેક પ્રકાર, ચારેય ગતિના અનેક પ્રકારના વિવિધ પ્રકારના દુઃખથી એ પાછો વળતો હોય. એનું મૂળ અહીંથી છે, પાછા વળવાનું મૂળ અહીંથી છે. અને નહીં તો બીજી કોઈ રીતે એનો નિવેડો એટલે એમ જો યથાર્થ ભેદ જ્ઞાન થાય તો તેને આશ્રવથી નિવર્તન થાય જ છે. જો આશ્રવથી નિવર્તન ન થાય તો તેને પારમાર્થિક ભેદ જ્ઞાન થયું નથી. આ એનું ઇન્ડિકેટર આપ્યું. કોઈ વાત લક્ષણથી નક્કી કરવી હોય કે જીવને જ્ઞાન થયું છે એનું લક્ષણ શું, કેમ કે શાસ્ત્ર જ્ઞાન ને લોકો જ્ઞાન માની બેસે છે. ઘણા પુસ્તકો વાંચ્યા હોય, ઘણી સ્મૃતિ હોય અને એમાંથી ઘણી વાતો સમજાવી શકે, કહી શકે એવી યોગ્યતા હોય તો લોકો એને જ્ઞાન સમજે છે. એ જ્ઞાન નથી. જ્ઞાન તો તેને કહીએ કે જે પુણ્ય પાપના ભાવથી પાછું વળે એનું નામ જ્ઞાન કહીએ. જો આ જીવ પુણ્ય પાપ રૂપ આશ્રમ કે જે બંધનું કારણ છે તેનાથી પાછો નથી વળતો તો એને જ્ઞાન પણ નથી. બસ આ એનું લક્ષણ છે. બીજું કોઈ એનું લક્ષણ, જ્ઞાનનું લક્ષણ શું, કે પોતે પવિત્ર સ્વભાવે છે, મલિનતાથી પાછું વળે છે અને જે પોતે સ્વચ્છ પવિત્ર હોય એને મલિનતા છે અને કેમ ઈચ્છે, કેમ ચાહે. જેમ બહારમાં પણ કોઈ મલિનતાને ચાહતું નથી, સ્વચ્છ રહેવા ઈચ્છે છે, તો આ તો અંતરંગ ભાવ મલિનતા છે. એટલે જો આશ્રવથી નિવર્તન થાય, પરિણામમાં પુણ્ય પાપના પરિણામથી હટવાની પ્રક્રિયા શરૂ ન થાય તો એને પારમાર્થિક ભેદ જ્ઞાન થયું જ નથી. તો એને ભેદ જ્ઞાન થયું છે એવી વાત નથી. બાકી ગમે તે જ્ઞાન હોય તો તે બધું અજ્ઞાન છે. જ્ઞાન નથી પણ એ બધું અજ્ઞાન છે. અને જ્યાં અજ્ઞાન છે ત્યાં કોઈ વાત સવળી છે એ વાત રહેતી નથી. ત્યાં એનું શ્રદ્ધાન પણ વિપરીત મિથ્યા શ્રદ્ધાન છે અને ત્યાં તેનું આચરણ પણ વિપરીત અને મિથ્યા આચરણ છે. એટલી વાત એની બરાબર નથી. પુણ્ય કહે છે કે ભાઈ તમારા સ્વભાવમાં એ ચીજ નથી. તમે પુણ્ય પાપના મેલથી રહિત શુદ્ધ જ્ઞાન આનંદ ચેતનામય પદાર્થ રૂપે છો, પછી તમારે એ કરવું એ પ્રશ્ન ક્યાં રહ્યો? એનાથી તમારી અભેદતા તો નથી. પુણ્યના પરિણામ કે જે થાય છે અવસ્થામાં એ તમારા સ્વભાવ સાથે તમારા સ્વરૂપ સાથે અભેદ તો નથી, પછી જે અભેદ નથી, જે તમારા સ્વરૂપથી વિપરીત છે અથવા આત્મ સ્વભાવનો પરમાત્મ પદનો તિરસ્કાર કરનારા છે, પછી કર્મ એ પ્રશ્ન ક્યાં રહ્યો? થાય બીજી વાત છે, પણ કર્મ એ પ્રશ્ન ક્યાં રહ્યો? કરવું હોય તો શુદ્ધ આત્માના દર્શન જ્ઞાન ચારિત્ર ના પરિણામ ને કરો ને, પરિણામ કરવા છે એમ તમે કહો, શુદ્ધ આત્માના દર્શન જ્ઞાન ચારિત્ર ના નિરાકુળ આનંદ સુખ ના પરિણામ કરો, આમાં તો દુઃખ છે, મલિનતા છે, દુઃખ છે અને વિપરીત પણ છે, આ ત્રણ તત્વો છે એનામાં, પછી એ કરવા એ પ્રશ્ન ક્યાં રહેશે? એને કર્તવ્ય જાણનાર તો એની સાથે એકત્વ કરીને સંસારમાં પરિભ્રમણ કરે છે, એ તો દ્રવ્યલિંગનો દ્રષ્ટાંત છે. અભિપ્રાય એટલે તો પેલા અભિપ્રાય ફેરવાને કે વિચાર કરીને નક્કી કર કે તારા તારો આત્મા એ સ્વરૂપે છે, જે પુણ્યાદી પરિણામ થાય એ સ્વરૂપે તારું આત્મતત્વ છે, એમાં તો એ છે નહીં, જેના જે સ્વરૂપે નથી, જે તારી ચીજ નથી, એને પકડવાથી શું ફાયદો છે? એને પકડવાથી એટલું નુકસાન છે, ફાયદો નથી પણ નુકસાન. એ છે નહી જેના જે સ્વરૂપે નથી, જે તારી ચીજ નથી, એને પકડવાથી શું ફાયદો છે? એને પકડવાથી એટલું નુકસાન છે, ફાયદો નથી પણ નુકસાન છે. આખરમાં કોઈ પણ કાર્ય તો સુખ માટે કરવું છે ને, જગતમાં કોઈ પણ કાર્ય કરવાની પાછળ હેતુ અને પ્રયોજન શું છે? કે સુખ જોઈએ છે. પહેલા તો સુખ ના સ્વરૂપ ને તો નક્કી કર, તાત્વિક રૂપે અને એ દુઃખમાં સુખની કલ્પના હશે તો તને કદાચ એ દુઃખરૂપ નહીં દેખાય, પણ એ આજે નહીં તો કાલે તને એ દુઃખરૂપ દેખાવાનું દેખાવાનું ને દેખાવાનું છે. આ પરિસ્થિતિ છે, વાસ્તવિક પરિસ્થિતિ છે.
ચારસો ને પંચોતેર પૂરો થયા. 476 ઉપરના પ્રવચન માંથી 387 નો બોલ શું છે? આત્મા ઉત્કૃષ્ટ અજાયબ ઘર છે, તેમાં અનંત જનરૂપ અલૌકિક અજાયબીઓ ભરી છે. જોવા જેવું બધું આશ્ચર્યકારી એવું બધું તારા નિજ અજાયબ ઘરમાં જ છે, બહારમાં કાંઈ જ નથી. તું તેનું જ અવલોકન કરને, શું આવ્યું? તું તેનું જ અવલોકન કરને, તેની અંદર એકવાર ડોકિયું કરતા પણ તને અપૂર્વ આનંદ થશે, ત્યાંથી બહાર નીકળવું તને ગમશે જ નહીં. બહારની સર્વ વસ્તુઓ પ્રત્યેનું તારું આશ્ચર્ય અને વિસ્મયતા અને અહોભાવપણું મહિમાપણું તૂટી જશે, ભાંગીને ભૂકા થઈ જશે અને તું પરથી વિરક્ત થઈ જશે. એટલું અમૃત છે વિષય કેવો લીધો છે.
એના ઉપર પ્રવચન છે ગુરુદેવના, એમાંથી આ બોલ છે 350 અને 76. શું કહે છે કે અરે રે, 5-50 હજાર રૂપિયા મળી જાય ત્યાં તો હરખાઈ જાય છે, પણ ખરેખર તો એ રોઈ રહ્યો છે. આ દુનિયાદારીમાં જે બને છે, જીવને આર્થિક પ્રયોજન છે, મોક્ષાર્થી પણ આવ્યા પહેલા સર્વ સંસારી જીવને ધનાર્થી પણ હોય છે. ધંધો વેપાર કારખાનું વ્યવસાય કરનારા તો ધનાર્થી છે, પણ ત્યાગી થયા હોય, એ ધનનો ત્યાગ કરીને ત્યાગી થયા હોય, પણ અનુકૂળતાને અંદરમાં ઈચ્છતા હોય, એ એક અનુકૂળતામાં બધું આવી જાય છે. મને અનુકૂળતા રહેવી જોઈએ, મારી અનુકૂળતા સચવાવી જોઈએ, એમાં આખો સંસાર ઉભેલો છે. પછી જેમ એક છાણનો સારો પૂરવો મળીને હરખાય છે, એમ આ જીવ અનુકૂળતામાં હરખાય છે, અથવા 50 હજાર રૂપિયામાં હરખાય છે. એ બધા એક જાતિના પરિણામ છે, એમાં કોઈ જાત ફેર છે. પરિણામ થયા, એમાં કોઈ બીજી જાતના પરિણામ નથી. કોઈ એમ કહે કે ભાઈ તમે કેવો એટલું દાન દઈ દો, 1,00,000 રૂપિયા દાનમાં આપી દઉં, પણ મને માન મળવું જોઈએ. મને જો તમે માન આપો, મારો માનનો સન્માન સમારંભ થાય. આ સન્માન સમારંભ કરે છે કે અમને આટલું મોટું દાન આપ્યું છે માટે એનો સન્માન સમારંભ કરો. એ બધા એક જાતના પરિણામ છે. એને આત્મા નથી જોઈતો, એને અન્ય ચીજ જોઈએ છે. આત્માને છોડીને એને અન્ય ભાવ અને અન્ય દ્રવ્ય જોઈએ છે. બસ એમાં બધું આવી ગયું. એક જ જાતિના પરિણામ. આ તો બધાને સમજાય એટલે દ્રષ્ટાંત આપે છે, પણ જેને જે પ્રકારનો ઉદય હોય. 5-50 હજાર રૂપિયા મળી જાય તો ત્યાં તો હરખાઈ જાય છે, પણ જ્ઞાનીની નજરમાં ખરેખર તો એ રોઈ રહ્યો છે. એની પાછળ કેટલું દુઃખ છે એની એને સમજણ નથી. ટૂંકી દ્રષ્ટિમાં એને એ જણાતું નથી. અહીંયા દીર્ઘ દ્રષ્ટિ વાળાનું કામ છે. 25-50 વર્ષનો વિચાર કરે એવાનું કામ નથી, પણ પોતાનું કાયમી અસ્તિત્વ છે એ અનંતકાળનો ખ્યાલ કરે એવા દીર્ઘ દ્રષ્ટિ વાળા જીવને અહીંયા લીધો છે. 5-25 વર્ષનો વિચાર કરે તો ટૂંકી દ્રષ્ટિ વાળો છે, શોર્ટ સાઈટેડ છે. કોઈ ઘરની અંદર યુવાન છોકરો હોય, સવારે 1,000 રૂપિયા આપ્યા હોય કે રાત તારે ખીચા ખર્ચી માટે 1,000 રૂપિયા તારી પાસે રાખજે, સાંજે આવીને પિતાજીને એમ કે પિતાજી બીજા 2,000 આપો, તો તને સવારે 1,000 આપ્યા તને, તો કે એ તો ક્યારું ના વાપરી નાખ્યા, બપોર પહેલા તો ખલાસ થયા. દીકરા 2,000 ને 20,000 લઈ જાય એનો આપણને વાંધો નથી, પૈસાની તો કોઈ તકલીફ નથી, પણ આ વાપરવાની રીત મને તકલીફ આપે છે. 2-4 કલાકમાં તે 1,000 રૂપિયા વાત રાખ્યા, આ સવાલ છે. એનો વિચાર આવે છે કે કઈક ગડબડ હશે તો આની પાછળ, કઈક રસ્તો બીજો પકડતો હશે તો શું છે, શંકા પડે છે. પૈસાનું દુઃખ નથી, તો એને શું સમજાવે કે દીકરા જો આ રીતે તું વાપરીશ તો કુબેરનો ધન ભંડાર ખૂટી જશે. કાલનો વિચાર કરતા શીખ. શું કહે એને, એ તો સાંજનો પણ વિચાર નથી કર્યો, પણ કાલનો વિચાર કરતા છે. એક દિવસનો વિચાર કરવાનું કહે છે. કાલનો વિચાર કરતા શીખ એટલે તારું આયુષ જે 150 વર્ષનું છે ત્યાં સુધીમાં તારી સંપત્તિ જળવાય કેવી રીતે રહે, ખર્ચ કરતા પણ કેવી રીતે જળવાય રહે એનો વિચાર કર. આટલી વાત છે કે નહીં? એમ અહીંયા એમ કહે છે કે તું જે સંસારી પ્રાણી, તું 25-50 વર્ષનો વિચાર કરે છો તારા જીવન પર્યંતનો, બહુ બહુ તો તારા દીકરા દીકરીના જીવન પર્યંતનો કેટલો વિચાર કરે છે? 100-150 વર્ષ. પણ એટલું અનિશ્ચિતતા એવી છે કે એની હયાતીમાં ક્યાં ફેરફાર થાય એને ખબર પડે નહીં. બહુ ટૂંકી દ્રષ્ટિનો વિષય થઈ ગયો એ. બહુ લાંબી દ્રષ્ટિના વિષયથી વિચારતા એમ કહે છે કે ભાઈ એમાં જે તું હરખાય છે, એમાં જે અનુકૂળતાઓ થાય છે, જ્ઞાની કહે છે કે અમારી નજરમાં તારું કાળનું રુદન દેખાય છે. તું અત્યારે હરખાય છો એ અમે તને જોતા નથી. અમે એમ જોઈએ છીએ કે કાલે તું કેટલો રોઈશ એ અમે આજે જોઈએ છીએ. તારી જે ટૂંકી નજર છે એના ઉપર અમારો આ એક બરાબર નો પ્રહાર છે. લાંબી નજર થી વિચાર કર કે તારું અસ્તિત્વ કાયમ રહેવાનું છે. આવતીકાલે સુખ માટે શું કરવું જોઈએ એનો વિચાર જો આજે નહીં કર તો તને કેટલી ગડબડ થશે એ આખા સંસારના વિવિધ પ્રકારના દુઃખથી. એ વિચાર નહીં કરનારાઓની જ આ પરિસ્થિતિ છે. ઢોર ઝાંખર ચિરિયંશ પશુ પક્ષી પ્રાણીઓ દેખાય છે કે નહીં, જીવો છે કે નહીં, બધા વનસ્પતિના જીવ છે. આજે તો એ સ્વીકારવું પડે છે. કહે છે કે એ બધા શુકરવા એમ છે, એવી સ્થિતિને એ શુકરવા પ્રાપ્ત થયા છે. શા માટે એ દુઃખી છે? એને પણ તારી માફક વિચાર કર્યો નથી. આગળ શું એનો વિચાર કર્યો? કહે છે કે એ બાહ્ય પદાર્થોમાં અનુકૂળતાઓમાં ખરેખર તારું સુખ નથી. આત્મામાં અનંત ગુણની અજાયબી છે. અનંત સુખથી માંડીને અનંત દિવ્ય ગુણોની સંપત્તિ અને કદી કોઈ પણ પ્રકારની આપત્તિ કે વિપત્તિ ન આવી શકે એવું એ અજાયબ ઘર છે. આત્મા અજાયબ ઘર છે એમ કીધું. ખાસ શબ્દ છે, અજાયબ ઘર છે આત્મા. અદભુત થી અદભુત જેના ગુણધર્મોને જોવામાં આવે તો એ અદભુત થી અદભુત તત્વ છે. જેને કહેવા માટે ભાષાના શબ્દો પાંગળા સાબિત થયા છે. ફક્ત કુતૂહલ જો ઉપજે એને કે આ જેને ભાષા પણ વર્ણવી શકતી નથી એ વસ્તુ પોતે તે અંદરમાં કેવી છે. બાકી કોઈ ચીજ બહારની બીજાની નથી, પોતે છે. એ પોતે ચીજ કેવી છે તેની જે જોતો નથી, તેને જોવાની દરકાર પણ કરતો નથી. એને પૈસા મારા રાગ મારો એમ જીવનની જ્યોતિને ત્યાં અટકાવી દીધી છે. કેવા શબ્દ છે! જીવનની જ્યોતિને ત્યાં અટકાવી દીધી છે. દ્રવ્ય મરણનું કારણ જે ભાવ મરણ છે એનો અહીંયા સંકેત કર્યો છે કે આત્મા જે જાગતી જ્યોત છે, જ્ઞાન અને સુખ એનાથી જે જીવી રહેલું તત્વ છે, એ એના સ્વભાવ છે, એનો સ્વભાવ છે, તેનાથી સદાય હયાત રહે છે. જીવત્વ શક્તિ નામની આત્મામાં શક્તિ છે જેનાથી એ અનાદિ અનંત જીવે છે, ક્યારેય મરતો નથી. છતાં એને ભૂલનારો જીવ મરણ તુલ્ય દુઃખનો અનુભવ કરે છે એને લોકો મરણ કહે છે. દ્રવ્ય મરણ ને બધા સમજે છે, ભાવ મરણ ને સમજતા નથી. એને અહીંયા કહે છે કે જીવનની જ્યોતિ ને ત્યાં અટકાવી દીધી છે, ત્યાં એનું જીવન એને રૂંધાઈ ગયું છે, રોકાઈ ગયું છે. શેમાં? કે બાહ્ય પદાર્થોમાં તે આ આત્માથી તદ્દન ભિન્ન હોવા છતાં, જુદા હોવા છતાં પોતા રૂપ પણ એનો અનુભવ કરે છે, ત્યાં એની જીવનની જ્યોતિ અટકાવી દીધી છે અને આત્માનું તે ખૂન કરી રહ્યો છે. કોઈ બીજાનું ખૂન કરતો કોઈ બીજો જોવે તો પણ એને નિહાળા ઉભા થઈ જાય, જોઈ શકે નહીં. અરે મનુષ્ય પ્રાણીને, પશુ પક્ષીને પણ જો કોઈ મારતા જોવે તો આર્ય માણસને અરેરાટી થાય છે. આર્યતા છે ને, જોઈ ન શકે. આ લોકો જે માંસ વગેરે ખાય છે તો મારે છે ને પ્રાણીઓનો શિકાર કરીને ખાય છે. કોઈ નિર્દોષ પ્રાણીઓને ડોક મળી નાખે, જોનારને કંપારી આવે. આ કહે છે કે તારા જ્ઞાન ને આનંદ પ્રાણી લોક મળી નાખે છે. નિર્દોષ જે તત્વ છે આત્મા, જેનાથી નિર્દોષ જ્ઞાન ને નિર્દોષ સુખ ની ઉત્પત્તિ થાય. સમજી કહ્યું ને, નિર્દોષ સુખ નિર્દોષ આનંદ જો ગમે ત્યાંથી ભલે, પણ એ દિવ્ય શક્તિ માન જેથી જંજીરે થી નીકળે. 15માં 16માં વર્ષ આટલો વિવેક હતો. હું પુણ્યકેરા કુંજથી કવિતા રચી છે 16 વર્ષે. 17માં વર્ષ પહેલા એટલે બહુ નીચે ના જઈએ તો 16મું વર્ષ તો ખરું. ગમે ત્યાંથી એટલે કે જ્યાંથી મળે, જ્યાં છે ત્યાંથી. આત્માના નિર્દોષ સુખ અને નિર્દોષ આનંદ આત્મા સિવાય તો ક્યાંય મળશે નહીં. અને બીજા જે કોઈ સુખ ને આનંદ ની તે કલ્પના કરી છે ત્યાં તને નિર્દોષ સુખ ને નિર્દોષ આનંદ નહીં મળે. સદોષ પરિણામથી તે માનેલા આનંદ ને, ભલે તને ખરેખર આનંદ લાગ્યો છે પણ એમાં સદોષતા છે એ વાત તો દૂર કરી શકાય એવી નથી. એટલે એ તો આગળનું એક પદ આગલી કડીમાં એ વાત આવી છે, લક્ષ્મી અને અધિકાર વધતા શું વધું તે તો કહો, શું કુટુંબ કે પરિવાર થી વધવા પણ એ ન ગ્રહો. પૈસા મળ્યા, સત્તા મળી, બે એ સિવાય કુટુંબ પરિવારમાં પણ ઘણા સભ્યો વધ્યા, શું વધ્યું એમ ન્યાય થી તો નક્કી કરો. ત્યાં ન્યાય પકડાવે છે. વધવા પણ સંસાર નું નર દેહ ને હારી જવો, આ ભાવ ખોઈ નાખવો. વધવા પણ સંસાર નું નર દેહ ને હારી જવો એનો વિચાર એક પળ હો તમને એક પળ નહીં હવો. એક પળ પણ એનો વિચાર નથી આવતો. આજ તો ન્યાય થી તો વિચાર કરશો એમ કે બહુ એટલી હળવાશ નો ટોન છે માણસને. એક વખત વેગમાં જતો હોય એને ઊભો રાખી દે કે તું ઊભો રહે. એક ક્ષણ વિચાર કર કે આ બધું મળ્યું એમાં તને તારા આત્મામાં શું આવ્યું કે તું ખાલી ને ખાલી રહી ગયો છે. એ બધાથી તું શૂન્ય છો અત્યારે, પણ એ બધાથી તું શૂન્ય છો. અને એ બધામાં મમત્વ કરતા, પોતાપણું કરતા તારું આખું આયુષ પૂરું થયું તો તું એક હારી ગયો છો. નરભવને મનુષ્ય ભવને હારી ગયો છો. હારી ગયો છો એટલા માટે બહુ વિચક્ષણ હતા કે માણસ હારી જાય છે ત્યારે એને સામે કાંઈ નથી મળતો. આ જુગારમાં હારે છે, કાંઈ હારે છે ત્યારે શું છે કે એને સામે એને કાંઈ મળતું નથી. માણસ બજારમાં ચીજ ખરીદે તો અસલીના બદલે નકલી આવે તો કાંઈક આવે છે એના હાથમાં, પણ આમાં તો કાંઈ નથી આવતો. એમ આના હાથમાં કાંઈ ન આવ્યું. આખો મનુષ્ય ભાવ કે જે મનુષ્ય ભોગમાં એનું બુદ્ધિ ચાતુર્ય પોતાના હિત અહિત ને વિચારી શકે એવું સંપન્ન હતું, એ વસ્તુ એને ખોઈ દીધી. પછી તો પશુ પક્ષીમાં બહુ ભાગ જેવો જાય છે, ત્યાં જગ્યા ઘણી છે, એટલે ત્યાં એની વિચાર શક્તિ રહી શકતી નથી. જે વિચાર શક્તિ ચારે ગતિમાં મનુષ્યપણામાં છે, તે વિચાર શક્તિ બાકીની ત્રણ ગતિમાં નથી, દેવોમાં પણ નથી, કિરીંચ નારકીમાં હોવાનો પ્રશ્ન રહેતો નથી. વિચાર શક્તિ તો બધા જીવોને છે, પણ જેટલી વિચાર શક્તિ, હિત અહિતનો વિવેક કરવાની શક્તિ, સુખ દુઃખ નો વિવેક કરવાની શક્તિ જેટલી મનુષ્ય ગતિમાં છે, એવી બાકીની ત્રણ માંથી એક ગતિમાં નથી, એવી પરિસ્થિતિ છે. અવધિ જ્ઞાન હોય તો પણ એ રાગ દ્વેષ નું નિમિત્ત થાય છે. આ મારો મિત્ર હતો અને આ મારો શત્રુ હતો, એવું ત્યાં રાગ દ્વેષ નું નિમિત્ત થાય છે. જ્ઞાન નો ઉઘાડ છે, બહિર્લક્ષી જ્ઞાન નો ઉઘાડ છે, એ રાગ દ્વેષ નો ઉત્પાદક છે. જ્ઞાન નો વિકાસ છે, એક બાજુથી ગણીએ તો એ જ્ઞાન નો ઉઘાડ એટલે વિકાસ છે, જ્ઞાન ગુણ વિકસિત છે ત્યાં, તો પણ એની દિશા ઉલટી હોવાથી એને દુઃખનું કારણ થાય છે, અથવા વધારે મલિન પરિણામ ઉપજવાનું એ કારણ થાય છે. એટલે એને અનુકૂળ નથી, પોતાની શાંતિ માટે પ્રતિકૂળ છે. પોતાની શાંતિ માટે અનુકૂળ નથી, પણ પ્રતિકૂળ છે. બધા બુદ્ધિ વાળાની એ સ્થિતિ છે. પછી આપણે દેવલોક ને મૂકી દઈએ, અહીંયા પણ ઓછી બુદ્ધિ, ઓછી વધારે બુદ્ધિના વિકાસ વાળા મનુષ્ય હોય છે ને, એમાં વધારે બુદ્ધિ વાળા જો આત્મહિત બાજુ ન વળે તો એ વિશેષપણે આત્માનું અહિત કરનારા હોય છે. કેમ કે એ વધારે મોટી દિશા પકડે છે જોરથી. વિચાર શક્તિ એટલે હિતાહિત નો વિચાર કરવાની શક્તિ. મારું હિત શેમાં છે અને મારું અહિત શેમાં છે એનો વિચાર કરવાની શક્તિ, એટલું બુદ્ધિનું સંતોલ પણ જેને કહીએ, બેલેન્સ કહીએ, એ મનુષ્ય ગતિમાં છે, દેવ ગતિમાં નથી. એનું તમને કારણ અહીંયા પણ પુણેના વિશેષ ઉદય વાળાને કેટલી હાઈવર હોય છે અને પાપના વિશેષ ઉદય વાળાને કેટલી હાઈવર હોય છે, એના ઉપરથી એનો માપ કાઢી લ્યો. ઓલા તો ક્યાંય ને ક્યાંય છે, પહોંચી ગયેલા. અહીંયા પણ જો પુણ્યની ઉદય હોય તો એવા પ્રકાર બધે છે કે એને એક ફુરસદ મળતી નથી, બહુ કામમાં છીએ, બહુ કામમાં છીએ, મરવાની ફુરસદ નથી. નાના નાના કામ તો બીજાને સોંપી દીધા છે, મુખ્ય મુખ્ય કામ એટલા સંભાળવા પડે છે. એક દુકાન, બે દુકાન, ગહોટી, અહીંયા 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 પાંચ દુકાન, બધી પછી શું થાય છે, દોડા દોડી થાય, બીજું થાય છે, અહીંયા ભાગવું છે, અહીંયા ભાગવું છે, અહીંયા ભાગવું છે, અહીંયા ભાગવું છે. એટલે ઝંઝાળ 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 હોય છે. તમને ઉદય પૂર્વ પણ બુદ્ધિ થી થતું હશે, બુદ્ધિ વાળા તો કઈક ગોથા થાય છે, પણ એ જેમ એની અંદર રોકાઈ જાય છે, તીવ્ર પરિણામ થી રોકાઈ જાય છે, એવી જ રીતે પાપમાં પણ એવા તીવ્ર પરિણામ થાય છે પાપના ઉદયમાં. ત્યાં એને મારું હિત કેમ કરવું, કઈ રીતે કરવું, એ વિચાર કરવાનો એને અવકાશ પ્રાપ્ત થતો. મનુષ્યમાં પણ મધ્યમ પ્રકારના ઉદય વાળાની જે સ્થિતિ હોય છે, એ તીવ્ર પુણ્યના ઉદય વાળાને, તીવ્ર પાપના ઉદય વાળાની સ્થિતિ લગભગ જોવામાં આવતી નથી, પ્રાય આ સ્થિતિ નથી આવતી. એ તો સર્વ સામાન્ય, આજુબાજુ નજર કરશો એટલે બધી ખબર પડશે. પાપના ઉદય વાળા પણ પોતાના પરિચયમાં સંબંધમાં હોય છે, પુણ્યના ઉદય વાળા પણ પોતાના સંબંધમાં હોય છે. પોતે પણ પોતાનો વિચાર કરે કે ઘડી આમ સરખું પડી જાય ને જ્યાં બધા ગોઠવામાં માંડે ત્યાં એવો એકાકાર થઈને અનેક પ્રકારના કામમાં ગોઠવાઈ જાય. પ્રતિકૂળતા હોય એકદમ જોરદાર તો એને અનુકૂળ કરવામાં ગોઠવાઈ જાય. પોતાથી માંડીને આજુબાજુના બધા વિચારથી એ સમજી શકાય, અનુભવથી એ સમજી શકાય. કહે છે કે આત્માનું જે નિરાકુળ જીવન છે, શાંત જીવન છે, શાંતિમય જે જ્ઞાન ને આ સુખનું જીવન છે, એ જ્યોતિ ત્યાં અટકી ગઈ છે. એનું એને ડોક મરડીને ખૂન કરી નાખ્યું છે પોતાનું પોતાનું. શાંતિનો કચ્ચર ઘાણ કાઢીને આ પુણ્ય પાપના પરિણામમાં એકાકાર થાય છે એને સમજાવવું. પોતાની આત્માની શાંતિનું ખૂન કરીને આ જાય છે બહાર, જેટલો બહાર જાય છે એના પ્રમાણમાં. અને એમાં આત્મ શાંતિનું ખૂન કહો કે આત્માનું ખૂન કહો, બંને એક વાત છે. હનન ક્રિયા, હનન ક્રિયા કીધી, હણે છે એને ભાવ હિંસા અથવા સ્વ હિંસા કહી છે. જૈન દર્શન માં એને સ્વ હિંસા કહી છે, અથવા પોતાની અદયા, પોતે પોતાને વિશે નિર્દય થઈને નિષ્ઠુર કઠોર પરિણામ કરીને શાંતિને હણે છે. એવા પોતાની દયા નહીં પાળનારા જીવો બીજાની તે દયા શું પાડે. શ્રીમદજીએ બહુ શરૂઆતમાં દસ વૈકાલિકમાંથી એક વાત લીધી છે કે જે જીવ જીવના સ્વરૂપને જાણતો નથી, જે સાધુ ત્યાં કીધું છે, જે સાધુ જીવના સ્વરૂપને જાણતો નથી અને અજીવના સ્વરૂપને જાણતો નથી, તે સંયમના સ્વરૂપને કેવી રીતે જાણે, એમ કરીને લીધું છે. એટલે કે જે પોતાની દયા પાળવાનું સમજતો નથી તે બીજાની દયા કેવી રીતે પાળશે, એમ કરીને પ્રશ્ન થયો. દસ વૈકાલ્ય પહેલું સૂત્ર એવું લીધું
વિશેષ વાત છે.